એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર થોડી ઊંડી વાત કરવાના છીએ જે કદાચ આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ? શું આપણી પસંદગીઓ, આપણા નિર્ણયો એ ખરેખર આપણા પોતાના છે? પછી ભલે સવારે ચા પીવી કે કોફી એવો નાનો નિર્ણય હોય કે પછી જીવનનો કોઈ મોટો વળાંક, આ બધા પાછળ આપણી સ્વતંત્ર ઈચ્છા કેટલી?
નમસ્કાર. અને હા, આ સવાલ ખાલી કોઈ ફિલોસોફીના વર્ગનો નથી, ખરું ને? આપણે રોજબરોજ કોને જવાબદાર ગણીએ, કોને શાબાશી આપીએ, કોને દોષ દઈએ, આપણી કાયદાની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે, આ બધું જ ક્યાંક ને ક્યાંક આ સ્વતંત્ર ઈચ્છાના વિચાર સાથે જોડાયેલું છે. મુખ્ય ગૂંચવણ મને લાગે છે એ છે કે એક બાજુ આપણને દિલથી એવું લાગે છે કે હા, આ મેં નક્કી કર્યું, પણ બીજી બાજુ આખી દુનિયા, વિજ્ઞાન કહે છે એમ, કારણ અને અસરના નિયમો પર ચાલતી દેખાય છે.
બરાબર, એકદમ સાચી વાત. તો આ ગૂંચવણને સમજવામાં, થોડી સ્પષ્ટતા લાવવામાં મદદ કરવા માટે આપણી આજની વાતચીતનો આધાર છે રોબર્ટ કેન દ્વારા સંપાદિત થયેલું પુસ્તક. એનું નામ જ છે ફ્રી વિલ, એટલે કે સ્વતંત્ર ઈચ્છા. આ પુસ્તક આ જટિલ વિષયના ઘણા બધા અલગ અલગ પાસા અને દલીલોને આપણી સામે મૂકે છે. તો ચાલો શરૂઆત કરીએ પુસ્તકના સંપાદક રોબર્ટ કેઇનથી. એમના વિશે થોડું જાણીએ.
ચોક્કસ. રોબર્ટ કેઇન, જેમનું હમણે 2024માં અવસાન થયું, એ ખાલી આ પુસ્તકના સંપાદક જ નહોતા. એ પોતે સ્વતંત્ર ઈચ્છાના વિષય પર દુનિયાના બહુ જ અગ્રણી, બહુ મહત્વના સમકાલીન વિચારકોમાંના એક ગણાય છે. તેઓ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઓસ્ટિનમાં ફિલોસોફીના પ્રોફેસર એમેરિટસ હતા.
ઓહ, એટલે એ પોતે પણ આ ફિલ્ડના મોટા ખેલાડી હતા એમ. એમનો પોતાનો દ્રષ્ટિકોણ શા માટે ખાસ ગણાય છે? એમના વિચારમાં શું નવીનતા હતી?
કેઇન મુખ્યત્વે લિબર્ટેરિયનિઝમના હિમાયતી હતા, એટલે કે તેઓ માનતા હતા કે આપણી પાસે ખરેખર એક ઊંડા અર્થમાં સ્વતંત્ર ઈચ્છા છે, અને આ જે વિચાર છે એ નિયતિવાદ, ડિટર્મિનિઝમ, એટલે કે બધું પહેલેથી કારણોથી નક્કી જ છે, એની સાથે સુસંગત નથી. મતલબ બેમાંથી એક જ સાચું હોઈ શકે. તેઓ એમના એક ખાસ ખ્યાલ માટે બહુ જાણીતા છે, સેલ્ફ ફોર્મિંગ એક્શન્સ, SFAs.
સેલ્ફ ફોર્મિંગ એક્શન્સ એટલે એવા કાર્યો જે આપણને આપણું ઘડતર કરે. કંઈક એવું જેમ કે જ્યારે આપણે કોઈ મોટી નૈતિક દ્વિધામાં હોઈએ કે જીવનના બે રસ્તામાંથી એક પસંદ કરવાનો હોય, ત્યારે જે અંદર મથામણ ચાલે, પેલી અનિશ્ચિતતા, એ જ ખરી સ્વતંત્રતાનો સ્ત્રોત છે. આ તો બહુ રસપ્રદ લાગે છે.
બરાબર. એજ કેન કહે છે કે આવી ક્ષણોમાં જ્યારે આપણું મન અસમંજસમાં હોય, ત્યારે આપણા મગજમાં એક પ્રકારની વાસ્તવિક અનિશ્ચિતતા હોય છે, અને એ સમયે આપણે જે પ્રયાસ કરીએ છીએ, જે કોશિશ કરીએ છીએ એક દિશામાં જવા માટે, એ જ પરિણામ નક્કી કરે છે. એટલે આ ખાલી એક રેન્ડમ ઘટના નથી. આ રીતે આપણે ફક્ત નિર્ણય નથી લેતા, પણ આપણે કોણ છીએ, આપણું ચારિત્ર કેવું છે એ પણ ઘડીએ છીએ. પણ હા, એક સારા સંપાદક તરીકે એમણે પુસ્તકમાં પોતાના મત ઉપરાંત બીજા બધા જ મુખ્ય મતોને, વિરોધી વિચારોને પણ પૂરો ન્યાય આપ્યો છે. એ એમની બૌદ્ધિક ઈમાનદારી બતાવે છે.
હા, એ બહુ જરૂરી છે આવા વિષયમાં. સારું, તો હવે પુસ્તક પર આવીએ. મૂળભૂત રીતે આ પુસ્તક શું સમજાવવા માંગે છે? એનો મુખ્ય હેતુ શું છે?
જુઓ, આ પુસ્તક કોઈ એક દલીલને સાબિત કરવા માટે નથી લખાયું. એના બદલે એમ કહી શકાય કે સ્વતંત્ર ઈચ્છાની આખી જે દાર્શનિક ચર્ચા છે, એનો એક વિસ્તૃત નકશો આપણી સામે મૂકે છે. એનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે આપણી અંદરની જે ઊંડી લાગણી છે કે હું મારા જીવનનો કર્તા છું, મારી પસંદગી મારી છે, અને બીજી બાજુ જે વૈજ્ઞાનિક કે તાર્કિક દૃષ્ટિકોણ છે કે દુનિયામાં બધું કારણ અને અસરના નિયમોથી ચાલે છે, એટલે કે નિયતિવાદ, આ બે વચ્ચે જે દેખીતો સંઘર્ષ છે તેને કેવી રીતે સમજવો.
હા, આ ટકરાવ તો આપણે બધા અનુભવીએ છીએ ને. વિજ્ઞાન કહે છે કે દરેક ઘટના પાછળ કારણ હોય છે, બ્રહ્માંડના નિયમો છે, પણ મને તો રોજ સવારે એવું જ લાગે છે ને કે આજે કયા કપડાં પહેરવા એ મેં નક્કી કર્યું. આ બે વાતનો મેળ કેવી રીતે બેસાડવો?
બસ, આ જે મૂળભૂત કોયડો છે જેને આ પુસ્તક અલગ અલગ દાર્શનિક દૃષ્ટિકોણથી તપાસે છે. તે ઐતિહાસિક દલીલો પણ રજૂ કરે છે, છેક એરિસ્ટોટલથી લઈને, અને આધુનિક ચર્ચાઓ પણ એ આપણને વિચારવા પ્રેરે છે કે જ્યારે આપણે સ્વતંત્રતા કહીએ છીએ ત્યારે ખરેખર એનો અર્થ શું છે? શું તે નિયતિવાદ સાથે સુસંગત હોઈ શકે? અને જો ન હોય તો શું આપણી ક્રિયાઓ માત્ર રેન્ડમ એટલે કે અકારણ છે? અને આ બધાનું મહત્વ શું છે?
કારણ કે આ ખાલી થિયરીની વાત નથી, આનો સીધો સંબંધ નૈતિક જવાબદારી, ન્યાય, પ્રશંસા, દોષારોપણ, જીવનનો અર્થ આ બધા સાથે છે.
બિલકુલ. ટૂંકમાં આ પુસ્તક માનવ એજન્સી એટલે કે કર્તા તરીકેની આપણી ક્ષમતા વિશેની જે આ ગહન અને ઊંચા દાવ પર લાગેલી ચર્ચા છે તેના માટે એક માર્ગદર્શિકા જેવું છે. એ વાચકને દલીલો સમજવા અને પોતાનો એક જાણકાર મત બનાવવા માટે જરૂરી બૌદ્ધિક સાધનો પૂરા પાડે છે.
સરસ. તો ચાલો આ અલગ અલગ દૃષ્ટિકોણમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકમાં કયા મુખ્ય વિચારો કે વિભાગો પર વાત થઈ છે?
પુસ્તક આમ પરંપરાગત પ્રકરણોમાં નથી વહેંચાયનું, પણ મુખ્ય વિચારોના આધારે ભાગ પાડેલા છે. શરૂઆત ઐતિહાસિક સંદર્ભથી થાય છે.
હા, ઇતિહાસ જાણવું જરૂરી છે.
બરાબર. ભાગ એક, ઐતિહાસિક મૂળ. માં એરિસ્ટોટલની સ્વૈચ્છિક ક્રિયાઓની વાત છે, સ્ટોઇક્સના નિયતિવાદના વિચારો છે, પછી થોમસ હોબ્સ અને ખાસ કરીને ડેવિડ હ્યુમ જેવા આધુનિક યુગના શરૂઆતના વિચારકો આવે છે. હ્યુમનો વિચાર બહુ પ્રભાવશાળી રહ્યો. એમણે કહ્યું કે સ્વતંત્રતા એટલે કારણોથી મુક્તિ નહીં, પણ બળજબરીથી મુક્તિ. એટલે કે જો તમને કોઈ રોકતું ટોકતું નથી અને તમે તમારી ઈચ્છા મુજબ કામ કરી શકો છો તો તમે સ્વતંત્ર છો.
અચ્છા, આ જ પેલો કોમ્પેટિબિલિઝમનો પાયો બન્યો ખરું ને, કે નિયતિવાદ અને સ્વતંત્રતા સાથે ચાલી શકે.
હા, બરાબર. અને આ જ વિચાર પર પુસ્તકનો આગળનો ભાગ કોમ્પેટિબિલિઝમ કેન્દ્રિત છે. આ મત આજે પણ ઘણા દાર્શનિકોમાં સૌથી લોકપ્રિય છે.
પણ મને હજુ એ સમજાતું નથી કે જો બધું પહેલેથી નક્કી જ હોય તો પછી એને સ્વતંત્ર કઈ રીતે કહેવાય? માનો કે મને ચોકલેટ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે અને હું ખાઈ લઉં છું, કોઈ રોકતું નથી, પણ જો એ ઈચ્છા થવી જ મારા કાબુ બહારના કારણોનું પરિણામ હોય તો?
સારો મુદ્દો છે. કોમ્પેટિબિલિસ્ટ જવાબ આપશે કે સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે તમારી ઈચ્છાઓને પણ પસંદ કરી શકો. સ્વતંત્રતા એટલે તમારી જે ઈચ્છાઓ છે તેના મુજબ વર્તવાની ક્ષમતા, કારણો ભલે ગમે તે હોય. આમાં હેરી ફ્રેન્કફર્ટનો વિચાર રસપ્રદ છે. એમણે હાયરાર્કિકલ મત આપ્યો, કહ્યું કે સાચી સ્વતંત્રતા ખાલી પહેલી કક્ષાની ઈચ્છા, જેમ કે કેક ખાવી છે, મુજબ વર્તવામાં નથી, પણ બીજી કક્ષાની ઈચ્છા એટલે કે હું એવી ઈચ્છા રાખવા માંગુ છું કે નહીં, જેમ કે કાશ મને કેક ખાવાની ઈચ્છા ન હોત, સાથે સુસંગત થવામાં છે.
ઓકે, એટલે કે જો હું ઈચ્છું કે મારે હેલ્ધી ખાવું જોઈએ અને હું ખરેખર હેલ્ધી ખાવાનું પસંદ કરું તો એ વધારે ઊંડી સ્વતંત્રતા ગણાય, ભલે મને જંક ફૂડની ઈચ્છા થતી હોય.
હા, કંઈક અંશે એવું. જ્હોન માર્ટિન ફિશર જેવા બીજા વિચારકો રીઝન રિસ્પોન્સિવનેસની વાત કરે છે, એટલે કે આપણી નિર્ણય લેવાની પ્રક્રિયા કારણોને દલીલોને પ્રતિભાવ આપતી હોવી જોઈએ, ભલે તે ક્ષણે ખરેખર બીજો વિકલ્પ ભૌતિક રીતે શક્ય ન હોય.
આ એક રસ્તો છે વિચારવાનો. પણ જે લોકોને લાગે કે ના, સ્વતંત્રતા એટલે તો ખરેખર બીજું કંઈક કરવાની ક્ષમતા હોવી જ જોઈએ, એ લોકો માટે કયો મત છે?
એમના માટે છે ઇનકમ્પેટિબિલિઝમ. આ મત સ્પષ્ટ કહે છે કે સ્વતંત્ર ઈચ્છા અને નિયતિવાદ એક સાથે શક્ય જ નથી. જો એક સાચું તો બીજું ખોટું.
બરાબર. તો આમાં કયા કયા મુખ્ય વિચારો આવે?
આના બે મુખ્ય ભાગ પડે છે. પહેલો છે લિબર્ટેરિયનિઝમ, જે માને છે કે નિયતિવાદ ખોટો છે અને આપણી પાસે સાચી સ્વતંત્ર ઈચ્છા છે. રોબર્ટ કેન પોતે આ મતના હતા, જેમ આપણે વાત કરી. આમાં પણ પાછા પેટા પ્રકાર છે. કેનનો ઇવેન્ટ કોઝલ લિબર્ટેરિયનિઝમ કહે છે કે જે પેલી મુશ્કેલ ક્ષણો SFS છે ત્યારે મગજમાં જે અનિશ્ચિત પ્રક્રિયાઓ થાય છે એ જ સ્વતંત્રતાનો સ્ત્રોત છે. આપણો પ્રયાસ જ પરિણામ નક્કી કરે છે.
પણ પેલો નસીબવાળો પ્રશ્ન તો અહીં પણ રહે ને. જો અનિશ્ચિત હોય તો એ મારી પસંદગી કઈ રીતે? કદાચ નસીબથી જ એક બાજુ પલ્લું નમી ગયું હોય તો?
હા, એ લિબર્ટેરિયનિઝમ માટે મોટો પડકાર છે. કેન દલીલ કરે છે કે એ માત્ર નસીબ નથી, કારણ કે બંને બાજુ જવા માટેના કારણો અને પ્રયાસ આપણા પોતાના છે.
બીજો લિબર્ટેરિયન મત છે એજન્ટ કોઝલ લિબર્ટેરિયનિઝમ. આ થોડો વધુ રેડિકલ છે. એ માને છે કે વ્યક્તિ પોતે એક એજન્ટ તરીકે કોઈ પૂર્વ કારણો વગર કારણોની એક નવી જ શૃંખલા શરૂ કરી શકે છે, જાણે કે પોતે એક નાનો પ્રથમ કારણ હોય.
ઓહો, આ તો સમજવું થોડું અઘરું છે. જાણે કે આપણે ભૌતિક નિયમોથી પર હોઈએ એવું લાગે.
હા, એના પર ઘણા દાર્શનિક સવાલો ઉઠે છે. હવે ઇનકોમ્પેટેબિલિઝમનો બીજો ભાગ કયો?
હા, બીજો ભાગ કયો?
એ છે હાર્ડ ડિટર્મિનિઝમ અથવા ફ્રી વિલ સ્કેપ્ટિસિઝમ. આ લોકો પણ માને છે કે સ્વતંત્ર ઈચ્છા અને નિયતિવાદ સાથે ન ચાલે, પણ તેઓ માને છે કે નિયતિવાદ કે એના જેવી કોઈ સ્થિતિ જ્યાં આપણો આખરી કાબુ નથી સાચો છે.
ઓ, એટલે એમનો નિષ્કર્ષ લિબર્ટેરિયનથી ઊંધો થયો. એ લોકો કહે છે કે નિયતિવાદ સાચો છે, માટે
આપણી પાસે એવી સ્વતંત્ર ઈચ્છા નથી જે ઊંડે નૈતિક જવાબદારી માટે જરૂરી હોય. ડર્ક પેરાબૂમ અને ગેલન સ્ટ્રોસન જેવા વિચારકો આ મતના છે.
બાપરે, એટલે કે કોઈ ખરેખર કશા માટે જવાબદાર જ નથી. કોઈ વખાણને પાત્ર નથી, કોઈ દોષને પાત્ર નથી. આ તો બધું જ ઉથલાવી નાખે એવું છે. આપણા ન્યાય, નૈતિકતા, સંબંધો, બધું જ.
હા, આ બહુ જ ક્રાંતિકારી નિષ્કર્ષ છે. ગેલન સ્ટ્રોસનનો બેઝિક આર્ગ્યુમેન્ટ બહુ પ્રખ્યાત છે. એ કહે છે કે તમે તમારા કાર્યો માટે ત્યારે જ ખરેખર જવાબદાર હોઈ શકો જો તમે એ કાર્યો તરફ દોરી જતી તમારી માનસિક સ્થિતિ, તમારી માન્યતાઓ, ઈચ્છાઓ, તમારું ચારિત્ર્ય માટે પણ જવાબદાર હો. પણ એ માનસિક સ્થિતિ માટે જવાબદાર થવા તમારે એનાથી પણ પહેલાંની સ્થિતિ માટે જવાબદાર હોવું પડે. અને આમ તમે પાછળ જાઓ તો છેવટે એ આવે કે તમે તમારી જાતને જ શૂન્યમાંથી બનાવી હોવી જોઈએ, જે દેખીતી રીતે અશક્ય છે.
આ તર્ક તો બહુ મજબૂત લાગે છે, જોકે એના પરિણામો સ્વીકારવા બહુ અઘરા છે.
ચોક્કસ, એટલે જ આ ચર્ચા હજુ ચાલુ છે. અને પુસ્તકનો અંતિમ મુખ્ય ભાગ આધુનિક પડકારોની વાત કરે છે, ખાસ કરીને વિજ્ઞાન તરફથી આવતા પડકારો.
હા, પેલું તમે કહ્યું તું, ભાગ 4, આધુનિક પડકારો અને નવી દિશાઓ. એમાં પેલા બેન્જામિન લિબેટના પ્રયોગોની વાત આવે છે, ખરું?
બરાબર, લિબેટના પ્રયોગો, જેમાં મગજની પ્રવૃત્તિ, રેડીનેસ પોટેન્શિયલ, વ્યક્તિને પોતે નિર્ણય કર્યો એવું સભાનપણે લાગે એની થોડી ક્ષણો પહેલા શરૂ થતી દેખાઈ.
એટલે શું આનો સીધો અર્થ એ થયો કે મારું મગજ મારા માટે નિર્ણય લઈ લે છે અને પછી મને ખાલી એમ લાગે છે કે મેં નિર્ણય લીધો? આ તો આપણી સ્વતંત્રતાની આખી કલ્પના પર જ પાણી ફેરવી દે.
આ પ્રયોગોએ ખરેખર બહુ મોટી ચર્ચા જગાવી છે. કેટલાક લોકો આને સ્વતંત્ર ઈચ્છા એક ભ્રમ હોવાનું મજબૂત પુરાવો માને છે, પણ એના પર ઘણા વાંધા અને સવાલો પણ ઉઠ્યા છે. જેમ કે, શું પેલી મગજની પ્રવૃત્તિ ખરેખર નિર્ણય જ છે કે પછી નિર્ણય લેવાની તૈયારી માત્ર છે? શું આંગળી ઊંચી કરવા જેવી સાવ સાદી ક્રિયા જીવનના જટિલ નૈતિક નિર્ણયો જેવી જ ગણી શકાય? બીજા ઘણા વૈજ્ઞાનિકો અને દાર્શનિકોએ આ પ્રયોગોના અર્થઘટનને પડકાર્યું છે. એટલે વાત એમ છે કે વિજ્ઞાને હજુ સ્વતંત્ર ઈચ્છાને ખોટી સાબિત કરી દીધી છે એવું નથી, પણ હા, એણે આપણી સભાનતા, ઈચ્છા અને નિર્ણય પ્રક્રિયા વિશે ચોક્કસપણે નવા અને ગહન સવાલો ઊભા કર્યા છે.
અને આ વિભાગ એ પણ ચર્ચે છે કે જો સ્વતંત્ર ઈચ્છા ન હોય તો પછી નૈતિક જવાબદારીનું શું? સજા શા માટે આપવી?
હા, શું સજાનો હેતુ ફક્ત વ્યવહારિક હોવો જોઈએ, જેમ કે બીજા ગુનાઓ અટકાવવા, ડિટરન્સ કે સમાજને સુરક્ષિત રાખવો, કે પછી ગુનેગાર ખરેખર સજાને લાયક છે, મોરલ ડિઝર્ટ, એ વિચાર ટકી શકે? સ્કેપ્ટિક મત આ લાયક હોવાના વિચાર પર પ્રશ્નાર્થ મૂકે છે.
બહુ ઊંડા પાણી છે આ તો. સારું, આટલી બધી જટિલ દલીલો પછી જો આપણે મુખ્ય મુદ્દાઓ તારવા હોય જે આ પુસ્તકમાંથી ઉભરી આવે છે, તો એ કયા કયા ગણાવી શકાય?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. પહેલું અને સૌથી મૂળભૂત એ નિયતિવાદની દ્વિધા છે. એક તરફ કારણ અસરનું વૈજ્ઞાનિક વિશ્વ અને બીજી તરફ આપણી પોતાની સ્વતંત્રતાની ઊંડી આંતરિક અનુભૂતિ. આ બે વચ્ચેનો તણાવ.
હા, એ તો આખી ચર્ચાના કેન્દ્રમાં છે.
બીજું, સ્વતંત્રતાના ઓછામાં ઓછા બે મુખ્ય અર્થ છે. શું સ્વતંત્રતા એટલે ખાલી બાહ્ય દબાણથી મુક્તિ, જે કોમ્પેટિબિલિસ્ટ કહે છે, કે પછી એનો અર્થ છે ખરેખર અન્યથા કરવાની ક્ષમતા અને પોતાના કાર્યોનો અંતિમ સ્ત્રોત હોવો, જે ઇનકોમ્પેટેબલિસ્ટ, ખાસ કરીને લિબર્ટેરિયન, માને છે. આખી ચર્ચા ઘણીવાર આ વ્યાખ્યાઓ પર આવીને અટકે છે.
બરાબર, શબ્દોના અર્થ બહુ મહત્વના છે અહીં.
ત્રીજું, નૈતિક જવાબદારી આ ચર્ચાના કેન્દ્રમાં છે. આ કોઈ અમૂર્ત હવાઈ કિલ્લા બાંધવાની વાત નથી. આપણે શા માટે કોઈને વખાણીએ કે દોષ દઈએ, ગુનેગારોને સજા શા માટે આપીએ, આ બધું સ્વતંત્ર ઈચ્છાની ધારણા પર ટકેલું છે. શું જવાબદારી માટે વાસ્તવિક વિકલ્પો હોવા જરૂરી છે?
અને ચોથો મુદ્દો, પેલો લિબર્ટેરિયનિઝમ સામેનો પડકાર, નસીબ અને રેન્ડમનેસનો. જો ક્રિયાઓ પૂર્વ નિર્ધારિત નથી તો શું તે માત્ર નસીબ કે અંધાધૂંધ ઘટનાઓ છે? કેઇનનો SFA સિદ્ધાંત આનો જવાબ આપવાનો એક પ્રયાસ છે.
પાંચમું, વિજ્ઞાનનો વધતો પ્રભાવ, ખાસ કરીને ન્યુરોસાયન્સ. લિબેટ જેવા પ્રયોગો આ પ્રાચીન દાર્શનિક પ્રશ્નને નવો આકાર આપી રહ્યા છે, નવા સવાલો પૂછી રહ્યા છે.
અને છેલ્લે, આ બધાની અસર ન્યાય અને સજા પર પુનર્વિચાર કરવા પ્રેરે છે. જો સ્વતંત્ર ઈચ્છા ખરેખર ભ્રમ હોય તો શું બદલો લેવાની ભાવના, રિટ્રીબ્યુટિવ જસ્ટિસ પર આધારિત આપણી ન્યાય પ્રણાલી યોગ્ય છે? સજાના હેતુઓ શું હોવા જોઈએ? આ બહુ મોટા સામાજિક પ્રશ્નો ઊભા કરે છે.
અને આ મુદ્દાઓ આપણા ગુજરાત કે ભારતના સંદર્ભમાં પણ એટલા જ પ્રસ્તુત છે. જ્યારે આપણે સામાજિક ન્યાય, ગુનાખોરી, વ્યક્તિગત જવાબદારી, સુધારણા કાર્યક્રમો વિશે વિચારીએ છીએ ત્યારે આ ચર્ચા પાયાની બની રહે છે.
ખરેખર ખૂબ જ વિચાર માંગી લે તેવા મુદ્દાઓ છે. આ પુસ્તકમાં ઘણા એવા વિચારો હશે જે યાદ રહી જાય. કેટલાક મુખ્ય વિચારો કે જે આ દલીલોનો સાર પકડે છે એના પર વાત કરીએ.
હા, ચોક્કસ. કેટલાક મુખ્ય વિચારોને આપણે આ રીતે સમજી શકીએ. એક, કોમ્પેટેબિલિસ્ટ વિચાર. સ્વતંત્રતા એટલે કારણોની ગેરહાજરી નહીં, પણ બળજબરીની ગેરહાજરી. જો તમે બાહ્ય દબાણ વગર તમારી પોતાની ઈચ્છા, તમારી માન્યતાઓ અને ઈચ્છાઓ મુજબ વર્તી શકો તો તમે સ્વતંત્ર છો. આ હ્યુમથી લઈને આધુનિક કોમ્પેટેબિલિસ્ટ્સનો સાર છે.
એટલે કે સ્વતંત્રતાની વ્યાખ્યા જ બદલી નાખી એમણે.
બે, લિબર્ટેરિયન અંતિમ જવાબદારીનો સિદ્ધાંત. કોઈ કાર્ય માટે અંતિમ રીતે જવાબદાર બનવા માટે તમારે તે કાર્યના કારણ કે હેતુ માટે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોવું જોઈએ. આ માટે જરૂરી છે કે જીવનમાં આપણા કેટલાક કાર્યો પેલા સેલ્ફ ફોર્મિંગ એક્શન્સ, પૂર્વનિર્ધારિત ન હોય, અનિર્ધારિત હોય. આ કેઇનના મતનો સાર છે જે ઊંધી જવાબદારી માટે અનિશ્ચિતતાને જરૂરી માને છે.
આ પેલી ખરી સ્વતંત્રતાની વાત છે.
ત્રણ, સ્કેપ્ટિકનો મૂળભૂત તર્ક. કશું પણ પોતાનું કારણ બની શકે નહીં. તમારા કાર્યો માટે ખરેખર નૈતિક રીતે જવાબદાર બનવા માટે તમારે કમસે કમ તમારા કેટલાક માનસિક પાસાઓના સંદર્ભમાં તમારા પોતાના કારણ બનવું પડે, પણ એ અશક્ય છે. તેથી કોઈ પણ ખરેખર અંતિમ નૈતિક રીતે જવાબદાર હોઈ શકે નહીં. આ ગેલનસ્ટ્રોસાના તર્કનો સાર છે જે અંતિમ જવાબદારીની અશક્યતા દર્શાવે છે.
આ સીધો અને થોડો અસ્વસ્થ કરનારો તર્ક છે.
અને ચોથો, હેરી ફ્રેન્કફર્ટનો એક બહુ પ્રભાવશાળી વિચાર જેણે ચર્ચાની દિશા બદલી. ફોર, ફ્રેન્કફર્ટનો વિકલ્પોનો પડકાર. કોઈ વ્યક્તિએ જે કર્યું છે તેના માટે તે નૈતિક રીતે જવાબદાર હોઈ શકે છે, ભલે તે સમયે તે અન્યથા કરી શક્યો ન હોત. મહત્વની વાત એ નથી કે બીજો રસ્તો ખુલ્લો હતો કે નહીં, પણ એ છે કે તેણે ખરેખર કયો માર્ગ લીધો અને શા માટે લીધો. આ વિચાર જવાબદારી માટે અન્યથા કરવાની ક્ષમતા, એબિલિટી ટુ ડૂ અધરવાઇઝ, ની જરૂરિયાત પર સવાલ ઉઠાવે છે.
વાહ, એટલે કે જવાબદારી માટે વિકલ્પો હોવા જરૂરી નથી. આ તો કોમ્પેટેબિલિઝમને પણ મદદ કરે અને ઇનકોમ્પેટેબિલિઝમને પડકારે. ખરેખર આ બધા વિચારો આપણને જવાબદારી અને સ્વતંત્રતા જેવા શબ્દોને આપણે કેટલી સરળતાથી વાપરીએ છીએ એના પર વિચારવા મજબૂર કરે છે.
બિલકુલ. અને આ ખાલી ફિલોસોફીની વાત નથી, એના વાસ્તવિક જીવનમાં પણ ઉપયોગ છે.
હા, એના પર આવીએ. આ બધી અઘરી લાગતી ચર્ચા આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગી શકે?
ઘણા રસ્તા છે. પહેલું તો, જેમ આપણે કહ્યું, કાયદો અને ન્યાય. આપણી આખી ન્યાય પ્રણાલી સ્વતંત્ર ઈચ્છાની ધારણા પર ઊભી છે. આ ચર્ચા આપણને સજાના હેતુઓ વિશે પુનર્વિચાર કરવા પ્રેરે છે. શું સજાનો મુખ્ય હેતુ બદલો હોવો જોઈએ, કે પછી સુધારણા, પુનર્વસન અને સમાજની સુરક્ષા પર વધુ ધ્યાન આપવું જોઈએ? આ જેલ સુધારણા, પેરોલ સિસ્ટમ, યુવા અપરાધીઓ સાથેનો વ્યવહાર આ બધા પર અસર કરે છે.
બરાબર. અને વ્યક્તિગત સ્તરે મારા પોતાના જીવનમાં
વ્યક્તિગત વિકાસ માટે પણ આ વિચાર ઉપયોગી છે. શું આપણે ખરેખર બદલાઈ શકીએ છીએ? આપણી ખરાબ આદતો છોડી શકીએ છીએ? કેનનો SFAનો ખ્યાલ સૂચવે છે કે આપણી આંતરિક સંઘર્ષની ક્ષણો એ આપણી જાતને ઘડવાની, વધુ સારા બનવાની તકો છે. એ આપણને પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બીજી બાજુ, સ્કેપ્ટિક દ્રષ્ટિકોણ આપણને પોતાની જાત પ્રત્યે અને બીજાઓ પ્રત્યે થોડા વધુ દયાભાવ રાખવા પ્રેરી શકે છે. આપણી નિષ્ફળતાઓ માટે ઓછો અપરાધભાવ અને બીજાઓની ભૂલો માટે વધુ સમજણ કેળવી શકાય.
અને સંબંધોમાં, ધારો કે કોઈ મને દુઃખ પહોંચાડે.
હા, આંતરવ્યક્તિત્વ સંબંધોમાં સામાન્ય રીતે આપણો ગુસ્સો કે નારાજગી એ માન્યતા સાથે જોડાયેલી હોય છે, કે સામેની વ્યક્તિએ જાણી જોઈને સ્વતંત્ર રીતે આપણને નુકસાન કરવાનું પસંદ કર્યું. જો આપણે સમજીએ કે એમના વર્તન પાછળ પણ ઘણા જટિલ કારણો, સંજોગો, કદાચ એમના કાબુ બહારના પરિબળો હોઈ શકે, તો કદાચ આપણો ગુસ્સો થોડો ઓગળે, કદાચ ક્ષમા માટે થોડી વધુ જગ્યા બને. આનો અર્થ એ નથી કે જવાબદારી જતી રહે, પણ લાગણીની તીવ્રતા ઓછી થઈ શકે. અને જ રીતે કૃતજ્ઞતા, જ્યારે કોઈ આપણું ભલું કરે ત્યારે આપણે માનીએ છીએ કે એમણે એ કરવાનું પસંદ કર્યું. આ લાગણીઓ પણ સ્વતંત્ર ઈચ્છાની આપણી સમજ સાથે જોડાયેલી છે.
અને આપણી સિદ્ધિઓ વિશે શું? આપણને જે ગર્વ થાય છે કે મેં આ હાંસલ કર્યું.
હા, સિદ્ધિ અને જીવનનો અર્થ, આપણી સફળતાઓ પર ગર્વ લેવો સ્વાભાવિક છે, પણ આ ચર્ચા આપણને યાદ અપાવે છે કે આપણી સફળતામાં આપણા પ્રયત્નો ઉપરાંત સંજોગો, નસીબ, બીજા લોકોનો સાથ, આ બધાનો પણ મોટો ફાળો હોય છે. આ વિચાર આપણને થોડી નમ્રતા કેળવવામાં મદદ કરી શકે છે.
સાચી વાત. એટલે કે આ વિચાર આપણને કાયદાથી લઈને આપણા રોજિંદા સંબંધો અને આપણી પોતાની જાત વિશેની સમજ સુધી દરેક બાબતમાં વધુ ઊંડાણપૂર્વક અને કદાચ વધુ માનવીય રીતે વિચારવા પ્રેરે છે.
બરાબર.
તો આ બધી વાતચીતના અંતે તમારા માટે આ પુસ્તક અને આ ચર્ચામાંથી સૌથી મોટો બોધપાઠ શું રહ્યો?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સ્વતંત્ર ઈચ્છાનો આ પ્રશ્ન ખરેખર કેટલો બધો જટિલ અને કેટલો બધો મહત્વપૂર્ણ છે. આના કોઈ સરળ એક લીટીના જવાબો નથી, અને દરેક પક્ષ પાસે, દરેક દૃષ્ટિકોણ પાસે ખરેખર મજબૂત દલીલો છે, અને સામે એટલા જ મજબૂત પડકારો પણ છે. આ સમજ, મને લાગે છે, આપણને એક પ્રકારની બૌદ્ધિક નમ્રતા શીખવે છે. એ સ્વીકારતા શીખવે છે કે આપણી પાસે કદાચ બધા જવાબો નથી, અને બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો કેટલું જરૂરી છે. આ પુસ્તક એ સમજવા માટેના ઉત્તમ સાધનો પૂરા પાડે છે.
બૌદ્ધિક નમ્રતા એ બહુ મહત્વની વાત કહી. મારા માટે સૌથી રસપ્રદ બાબત એ રહી કે આ કોઈ સૂકી શૈક્ષણિક ચર્ચા નથી. એ સીધી આપણી નૈતિકતા, આપણા કાયદા અને સૌથી વધુ તો આપણી વ્યક્તિગત લાગણીઓના મૂળ સાથે જોડાયેલી છે. ગર્વ, અપરાધભાવ, રોષ, માફી, કૃતજ્ઞતા, આ બધું જ આપણે સ્વતંત્ર ઈચ્છા વિશે શું માનીએ છીએ એ ખરેખર આપણે આપણી આસપાસની દુનિયાને અને આપણી જાતને કેવી રીતે જોઈએ છીએ એને આકાર આપે છે. અને પેલો વિચાર લિબેટના પ્રયોગોવાળો, કે કદાચ આપણી સભાન ઈચ્છા નિર્ણયો લેવાઈ ગયા પછી આવે છે, એ ખરેખર ચોંકાવનારો છે. એના પર હજુ ઘણું વિચારવાની, સંશોધન થવાની જરૂર છે.
હા, અને અંતે આ આખી ચર્ચા આપણને સ્વતંત્રતાના જુદા જુદા અર્થો શું હોઈ શકે એના વિશે વધુ સ્પષ્ટ રીતે વિચારતા શીખવે છે. એ પોતે જ એક મોટી વાત છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે સમાપન કરીએ. શું આપણે ક્યારેક ખાતરીપૂર્વક જાણી શકીશું કે આપણે ખરેખર કેટલા સ્વતંત્ર છીએ? વિજ્ઞાન કે દર્શનશાસ્ત્ર ક્યારે આનો અંતિમ જવાબ આપી શકશે? અને જો કદાચ ન જાણી શકીએ, તો પછી આપણે જવાબદારી, ન્યાય અને એક અર્થપૂર્ણ જીવન જીવવાની કલ્પના સાથે કેવી રીતે આગળ વધી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જે કદાચ આપણી સાથે હંમેશા રહેશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.